jump on our ear. Foreign element, if not, it cannot be absorbed. Foreign is foreign. એવી રીતે કે છે કે શું થાય, જેવું બીજાનો પ્રવેશ થયો એટલે એની શાંતિ હરામ થઈ ગઈ. અહીંયા અમેરિકાની અંદર ફરતા ફરતા ઘણું ઘણું જાણવા મળે. ઓલાએ કીધું કે અહીંયા એવા બાકીના દેશના આવ્યા ને કે મૂળ અમેરિકન ભાગી ગયા અહીંથી. કે મેં કીધું અહીંયા પણ કેમ બ્લેક બધા દેખાય છે, તો કે એવો ધસારો કર્યો કે ઓલા ભાગી ગયા, મૂળને ભગાડી દે. કેટલીક જગ્યાએ અંગ્રેજોને ભાગવું પડ્યું, કેટલીક જગ્યાએ મૂળ વતનીઓને ભાગવું પડ્યું, કેટલીક જગ્યાએ આ વસ્તી થઈ કે હવે અહીંયા આપણે ઇન્ડિયનોના ઘર લીધા ને હવે અહીંથી ઓલા ભાગવાના, અહીંના પ્રોપર્ટીને ભાવ ડાઉન થઈ જવાના. જે જે રસ ચારે બાજુથી સ્પેનિશ આવે ને ક્યાંક આ પ્રકારના આવે ને ક્યાંક આવા લોકો કાળિયાઓ આવે ને વગેરે વગેરે, એટલે થાય શું તો ઓરિજિનલ ભાગે, એને ભાગવું પડે. અને ઘણી વાર મહેમાન ઘરમાં આવે તો ગરધણી બીજે રહેવા હોય છે, બહુ સંભાળવું પડે. જ્યાં જ્યાં મહેમાનનો ધસારો લઈને જવાય નહીં કે અહીંયા કે અમે 10 જણા તમારે આંગણે આવવાના છે. ભાઈ આ 2 જણાની વ્યવસ્થા વાળું જ ઘર છે, અહીંયા 10 ની ક્યાં માંડેસનું. તો એમ કે તું રેજે અને આ ચાવી, હું જાઉં છું બહાર, હવે તારે જવું હોય ત્યારે મને ફોન કરજે એટલે હું પાછો આવીશ. આ જગતની અંદરની આ સ્થિતિ છે. ઇકોનોમિક્સની અંદર એક સિદ્ધાંત છે, જે ખોટું નાણું જ્યારે આવે ને ચલણની અંદર, ત્યારે સાચું નાણું એનું મૂલ્ય ગુમાવી દે છે. રોંગ કરન્સી ઇફ કમ્સ, તો સાચી કરન્સીની કિંમત એ ડીવેલ્યુડ એ થઈ જાય છે. આવું સંસારની અંદર જ્ઞાનીઓ કહે છે કે તું આવો પરિપૂર્ણ શુદ્ધ ચેતન એવો આત્મા, અને આ બધા જે તે આવવા દીધા ને આ સંઘ બધા, એ સંઘથી થયું શું, તારું સ્વરૂપ તારે ભાગવું પડ્યું. આ શરીરમાં બધાનો પ્રવેશ કર્યો, કુટુંબીનો, દીકરાનો, સગાનો, સંબંધીનો, જ્ઞાતિનો, ગોત્રનો, સંગ્રહનો, પરિગ્રહનો, ધનનો, મિલકતનો, ધામનો, જરાનો, પ્રોપર્ટીનો, આ બધું અંદર ગ્રહણ કર્યું તો થયું શું, ઓલો આત્મા ભાગી ગયો, છું થઈ ગયો. અને પછી બોલે હું આત્મા છું, હું આત્મા છું, પણ આત્મા છું થઈ ગયો. આમાં હું રહી ગયો અને આત્મા છું થઈ ગયો. શરીર રૂપે હું છું, શરીર રૂપે હું છું રહી ગયો, અને ચેતન રૂપે આત્મા ચાલ્યો ગયો. એવી અનાદિની દશા છે, કારણ કે ગ્રહણ ખોટા સિક્કા કર્યા છે, ખોટા સંબંધો ગ્રહણ કર્યા છે. આ એક જ્ઞાનીઓ કહે છે આ શરીર તે મારું નથી, આ રૂપ તે મારું નથી, આ કાંતિ તે મારી નથી, આ સ્ત્રી તે મારી નથી, આ પુત્ર તે મારા નથી, આ ભાઈઓ તે મારા નથી, આ દાસ તે મારા નથી, આ સ્નેહીઓ તે મારા નથી, આ સંબંધીઓ તે મારા નથી, આ ગોત્ર તે મારું નથી, આ જ્ઞાતિ તે મારી નથી, આ લક્ષ્મી તે મારી નથી, આ મહાલય તે મારા નથી, આ યૌવન તે મારું નથી, અને આ ભૂમિ તે મારી નથી. માત્ર એ મોહ અજ્ઞાનપણાનો છે. સિદ્ધ ગતિ સાધવા માટે હે જીવ, અન્યત્વનો બોધ દેનારી એવી તે અન્યત્વ ભાવનાનો વિચાર કર, વિચાર કર. મિથ્યા મમત્વની ભ્રમણા ટળવા માટે અને વૈરાગ્યની વૃદ્ધિને માટે પ્રભાવથી મનન કરવા યોગ્ય અમે અહીંયા વાત કરીએ છીએ. એકત્વ ભાવના અને અન્યત્વ ભાવનાની અંદરનો થોડો તફાવત, એકત્વની અંદર હું એકલો છું, એમાં પોતાના અસ્તિત્વનો ત્યાં પૂરેપૂરો સ્વીકાર સાથે સાક્ષાત્કાર કરવાનો છે, અને પોતે પરિભ્રમણ કરી રહ્યો છે, પોતાના કરેલા કર્મના સુખ દુઃખ પોતે ભોગવી રહ્યો છે, પોતાની મુક્તિનો આધાર પોતે છે, પોતાના દુઃખ સુખનો આધાર પોતે છે, એવી પ્રકારની ભાવ છે. અન્યત્વ ભાવની અંદર હું છું, પણ ભલે હું આત્મા છું પણ આ બધા તો મારા ખરા ને. તમે કીધું કે હું આત્મા બરોબર, મારું સ્વરૂપ આ બરોબર, જ્ઞાન દર્શન ચારિત્ર આ બધું બરોબર, પણ મારી સ્ત્રી તો મારી ખરી કે નહીં, મારો દીકરો મારો ખરો કે નહીં, આ મારી પ્રોપર્ટી ધન ધામ એ તો મારું ખરું કે નહીં, કેમ કે એ તો મારા નામના લેખ છે, ચેકબુક મારા નામની છે, સહી મારી ચાલે છે, એ તો ખરી ને. એ પોતાના પથારાને પોતાની સાથે વળગાડ્યો છે. જ્ઞાની કે છે કે ના, એકલો તું, તારી સાથે જોડાયેલું કઈ તારું નહીં, હું પણ આનો ભાવ આવે. ઓલું પેલા મિથ્યા અહમ હતું, એ અહમની અંદર પોતાનું દેહરૂપી અસ્તિત્વ, કર્મકૃત વ્યક્તિત્વ, એને પોતે હું પણ માનીને એની સાથે મમત્વ કરતો હતો. હવે તને કર્મકૃત વ્યક્તિત્વ ન કીધું, સ્વભાવરૂપ વ્યક્તિત્વ કહ્યું, અને સ્વભાવરૂપ વ્યક્તિત્વ તે તું છો, સાચું અસ્તિત્વ તે તું છો, આત્મ અસ્તિત્વ એ છું, આત્મિક રૂપ છે, દૈહિક રૂપ તે હું નથી, આત્મિક રૂપ તે હું છું. અને પછી એ ભ્રમણામાંથી, તો પછી ભલે હું આત્મિક રૂપ, ચાલો દૈહિક રૂપ નથી, પણ આ બધા તો મારા ખરા ને, આ દીકરો તો મારો ખરો, ધન ધામ યૌવન કાંતિ રૂપ સ્વજન મિત્ર ગોત્ર જ્ઞાત ધન ધામ ધરા આ બધું તો મારું ખરું ને. જ્ઞાની કે છે, હવે તારું અહમત્વ જે ખોટું હતું એને છોડવાનું છે. પર્યાય અવસ્થામાં હું પણું એ અહમપણું છે, અને એની સાથે મમત્વપણું પણ છોડવાનું છે. કારણ કે જેવું અહમપણું એવી પ્રકારનું મમત્વપણું જીવનું હોય. કૂતરા બિલાડા પણ પોતાના સંતાનને પોતાના માનતા હોય, એ પણ પોતાની જગ્યાએ જ્યાં દર કરીને રહીએ ને, ત્યાં બીજાને આવવા ન દે. પછી તમે એમ કઈ સર્પને પૂછવા ન જવાય કે દસ્તાવેજ તે કરાયો તારા નામનો, એ સમજી લઈએ. અને આપણે સમજી કે આને પૂછવા જેવું નથી. આપણે એમ તો ડાયા છીએ કે પૂછાય કોને, કઈ વાઘને ને સિંહને ન પૂછાય કે ભાઈ તું અહીંયા રહે છે તો તે આ પ્રોપર્ટી ખરીદી છે તારા નામની છે. બાકી સંસારમાં ડાયા થવાય કે ભાઈ ના તો ડોક્યુમેન્ટ્સ એ બધું હાલે. જગતના જીવો સૌને પોતાનું મમત્વ છે, તિરેંચના જીવોને પોતાનું મમત્વ છે, નારકીના જીવોને પોતાનું મમત્વ છે, એક પશુ પક્ષી એક સામાન્ય જંતુ પણ પોતાનું સ્થાન શોધી લે છે. એમાં કોઈ એનું અહમ ઉપર એનું મમત્વ જોડાયેલું છે. એ રીતે આખા સંસારની અંદર સંસારના બધા જ જીવો છે. આપણું પણ પર્યાય અવસ્થા, હું મનુષ્ય મિસ્ટર એક્સ વાય ઝેડ, એના કારણે મારું થયેલી જે આ આઉટર પર્સનાલિટી મારી છે, આઉટર પર્સનાલિટીના કારણે એ મારું અહમ કે જે ખોટું છે, જે સ્વરૂપ સાચું નથી, ગઈકાલે આપણે વિચાર્યું રાત્રે, એ સ્વરૂપ સાચું નથી. ખોટા સ્વરૂપની સાથે સંબંધમાં આવેલી વસ્તુઓ એની સાથે થયેલું મમત્વ, હવે મૂળ સ્વરૂપ ખોટું તો મમત્વ સાચું? જો સ્વરૂપ ખોટું હોય તો મમત્વ સાચું? એટલે અન્યત્વ ભાવના જ્ઞાની કહે છે કે હું આત્મા છું પણ આ બધું તો મારું ખરું ને. ના ભાઈ, હો પાછો વળી એક ગણિતનો હિસાબ સાચો લે ને પાછું બીજું ગણિત ખોટું લગાડ, એ નહીં ચાલે. તું આ દેહ સ્વરૂપ નથી તો આ દેહ સંબંધી સંસારના બધા વડગણ અને સંબંધો એ પણ તારા નથી, અન્ય છે, આ બધા અન્ય છે, પર છે, તારાથી ભિન્ન છે, એ તારા નથી. તારા નથી એટલે તારાને એની સાથેનો સ્વભાવનો કોઈ સંબંધ નથી, કાયમી કોઈ સંબંધ નથી, શાશ્વત કોઈ સંબંધ નથી. એ સંબંધ જે છે ઇટ ઇઝ ટેમ્પરરી, કામ ચલાવ છે. સાહેબ કેટલો કામ ચલાવ છે? તો જેટલી પ્રકારનો તારો એની સાથે ઋણાનુબંધ શુભ અશુભ કર્મનો ઉદય હશે એટલો જ. ઈ જેવી કર્મ પ્રકૃતિની કાળ સ્થિતિ પાકી ગઈ એટલે એ વસ્તુ ગઈ, એનો સમાપ્ત. આલોચનામાં આપણે બોલ્યા ને કે પુણ્ય છે ત્યાં સુધી તો બધી અવગુણ માફ છે તારા, પણ પુણ્ય હોત જ ખીન હે. પછી પુણ્ય જયારે પાતળું પડે, પુણ્ય નબળું પડે, તો જે વસ્તુ વાલી હતી એ જ ભક્ષક થાય. કારણ કે હવે પુણ્યમાં હતો ને, સમર્થકો ન દોષ ઘુસાઈ, કે ભાઈ તારો સિતારો ચડતો હતો એટલે તારા બધા હજાર દોષ એની લોકો ભક્તિ કરતા હતા, એનું અભિમાન હોય તો લોકો ભક્તિ કરે. વાહ, કેટલો હી ઇઝ વેરી કોન્શિયસ અબાઉટ હિમસેલ્ફ. વાહ, એને કોન્શિયસ કીધું. અને બિચારો નાનો માણસ હોય અને સ્થિતિ સંપન્ન ન હોય તો એ ઘણો વિનય કરે તો લે લે વેવલા વેળા કરમા. આ જીવતો જીવો સંસારની અંદરના આપણા સંબંધોનું મૂલ્યાંકન શેના આધાર ઉપર છે, એની હેસિયત શું છે, એ આધાર ઉપર આપણો એનો વર્તાવ છે. કારણ કે આપણે ખોટા વ્યક્તિત્વમાં છીએ. એ તો જ્ઞાનીને કોઈ પ્રત્યે ભેદ નથી, સર્વાત્મામાં સમદ્રષ્ટિ દિયો, એ તો જ્ઞાન અવસ્થા છે. આપણે તો અજ્ઞાની બધા ભેગા થયા છીએ એટલે આપણે અજ્ઞાનીના લેખાજોખા શેના હોય, કે હેસિયત શું છે, મિલકત શું છે, એની પદવી શું છે, એની પ્રતિષ્ઠા શું છે, એના આધાર ઉપર એની સાથે વ્યવહાર કરવાનો હોય. તો જ્ઞાની કે છે કે આ બધું તારું છે, જેના આધાર ઉપર સંસારમાં તું મોટો ગણાયો છું, તારી લૌકિક મોટાઈ, તારી પ્રભુતા, આ બધી સેના આધાર ઉપર છે? તો આ બધા સંબંધ ઉપર. પણ આ સંબંધનો આધાર એ તારો નથી, આ તારું એની સાથે મમત્વ કરવા જેવું નથી. આનો મમત્વ ભાવ મિટાવી દે. આ સંયોગથી છે એ ક્યાં સુધી છે? જ્યાં સુધી આ પુણ્ય તારું પાતળું પડ્યું નથી, પુણ્ય ક્ષીણ થયું નથી ત્યાં સુધી. આ પુણ્ય ક્ષીણ થશે એટલે બધું થશે, ને પછી તારો એક એક દોષ લોકો વીણી વીણીને તને મારશે. ખુરશીમાં બેઠો હોય અમલદાર તો એને કોણ કહે કે સાહેબ તમારી ભૂલ છે? આપણે તો સાદું ગણિત લેવાનું. વાઘને કોણ કહે કે તારું મોઢું ગંધાય? વાઘને કોણ કહે કે તારું મોઢું ગંધાય છે? કોણ કહે? એમ સંસારની અંદર આપણે શું કહીએ? બોસને શું કહીએ? આપણે જાણતા હોય કે ભૂલ કરે, શું કહીએ? ઘણી વાર આવી સ્થિતિ આપણી ઘણી જગ્યાએ થતી હોય, આપણે શું કહીએ? એની પોઝિશન છે, હી ઇઝ એક્સપ્લોઇટિંગ હિઝ પોઝિશન, નથિંગ એલ્સ. હી ઇઝ મિસયુઝિંગ હિઝ પોઝિશન. શું કરવાનું? વન હેઝ ટુ બેર વિથ ધ સિચ્યુએશન, કઈ કરવાનું નહીં. જ્ઞાની કે છે બેર ને, એ બધું તારું સંસારનું કામ છે, અમારે એ લેખવા જોખવા નથી. તું મમત્વ જ છોડી દે. આ એકય વસ્તુ એની સાથે મમત્વ કરવા જેવું નથી, કારણ કે એ વસ્તુનો સ્વભાવ જુદો છે, તારો સ્વભાવ જુદો છે, બંનેના પ્રકૃતિથી કોઈ મેળ મળે એમ નથી. તું અવિનાશી છો એ વિનાશી છે, તું નિત્ય છો એ અનિત્ય છે, તું શાશ્વત છો એ ક્ષણભંગુર છે, તું કાળાતીત છો એ સમયાવર્ધિ છે, અને તું સમયાતીત છો. આનો કોઈ મેળ મળે એમ નથી એકે ગણિતનો. એટલે તું રાખવા ધારીશ તો પણ તારી પાસે રહેશે નહીં. માટે આ અન્ય છે. શું કામ નહીં રે? પારકાઈ પારકા, આંગળીથી નખ વેગડાઈ વેગડા, એ કેમ સમજ આવે છે? કોઈની વસ્તુ ઉછીને લઈ આવીએ તો ખબર છે ને કે આ કેટલા દી? એક કે બે દી, પછી ઓલાનો ફોન આવવાનો છે કે તમારે ત્યાં ઓલી વસ્તુ કંઈક ભૂલાઈ ગઈ છે, મને એમ લાગે છે કે તમારે ત્યાં પડી છે. દેવા જવી પડે કે નહીં? છૂટકો જ નથી. જો એ અન્ય છે તો એની સાથે માયા કરાય ખરી? બેબી સીટરને ત્યાં છોકરાઓ બેહાડે તો ઓલી શું માં બને એની? એ તો એમ કે છે કે ડોલર કલાકના તમે દહ દિયો છો ને, એ મારે વાલા છે, તમારો છોકરો મને વાલો છે. તમારા છોકરાને તાવ આવ્યો હોય તો એના કરમ જાણે, એમાં એ શું કરે? ધાવ ખીલાવે વાળ જેવું, પણ એ તો સંકિત દ્રષ્ટિ આત્માની વાત કરે છે. અહો સમકત દિશી આત્મા કરે કુટુંબ પરિપાળ, અંતર સે ન્યારો રહે જ્યું ધાવ ખીલાવે બાળ. સંકિત જીવ એ સંસાર અને કુટુંબ કબીલો લઈને બેઠો હોય તો પણ આ ધાવ, આ બેબી સીટર જે પ્રકારનું બાળને ખીલાવે છે, સાચવે છે, છતાં અંતરમાં ન્યારા છે. એને ખબર છે કે આ સંતાન એ મારું નથી, અને આ મોટો થઈને કઈ કમાઈને મને દેવાનો, આ કઈ મને રોટલા નહીં ખવડાવે, જોકે એના બાપને નહીં ખવડાવે, પણ છતાં મને તો નહીં જ ખવડાવે, એને પાકી ખાતરી છે. બાપને હજી વિશ્વાસ છે કે ખવડાવશે, એટલે ચાલ્યા કરે. સંસારનો સંબંધ એમ જ ચાલે, આપણને એની કઈ વાંધો નથી. હોય તો વાંધો, સરસ. જેને ત્યાં આવું સુખ પ્રાપ્ત થાય એના પુણ્યને આપણે નમસ્કાર કરીએ છીએ. પણ સ્વાભાવિક જે દેશમાં અને જે વાતાવરણમાં અને જે સભ્યતામાં આપણે આવ્યા છે એનો લૂણો લાગવાનો શરૂઆત થઈ ગઈ છે. આપણે સમજીએ તો ઠીક છે, આપણી આંખો બંધ રાખીએ તો કોઈ કઈ કહેનાર નથી. જેમ સાહમરોગો એ રણમાં માથું નાખી દે, એને એમ થાય કે શિકારી કઈ આપણને મારતો નથી, દેખતો નથી, પણ મેં માથું નાખી દીધું રણમાં, એથી શિકારીની કઈ ગોળી શાંત છે કે એની આંખ બંધ છે એવું માનવું નહીં. એવું આ સંસારનું સ્વરૂપ છે. જે જાગતિક વાતાવરણમાં આપણે છીએ એના આપણે શિકાર છીએ. વી આર ધ વિક્ટિમ્સ ઓફ ધ સિચ્યુએશન. લેટ અસ ટ્રાય. આ તો આગ લાગે ત્યારે જેટલા પૂડા બચે ખડની ગંજીમાંથી એટલા બચાવવાનો પ્રયત્ન કરવો, બાકી તો બધું સર્વનાશ થવા બેઠું જ છે. આવી સ્થિતિની અંદર જ્ઞાનીઓની દ્રષ્ટિ હોય છે કે બધા ભૈરા ભાયદરા સંસારની વચ્ચે રહેવા છતાં એ અન્ય છે, મારા નથી, મારું નથી, એ પર છે. ચીજ વસ્તુ જળ કે જળ મિશ્રિત ભાવ બંને, જળ પદાર્થ પણ મારા નથી અને જળ મિશ્રિત જે ચેતન પદાર્થો મારી સાથે સંબંધમાં છે તે પણ મારા નથી. આવો ભાવ એને અન્યત્વ ભાવના કહેવાય છે. એટલે મમત્વ ભાવથી છૂટવા માટેનો ભાવ. આ જીવ સંસારમાં હું આત્મા છું એવું પેલા પોતાનું અહમ પણ છોડે કે હું દેહ નથી, દેહ તે આત્મા એમ નહીં, એ અહમ ભાવ છે. પરમ કૃપાળુ દેવે કહ્યું આ છ પદની અંદર આખો માર્ગ સંક્ષેપમાં જે આપ્યો એમાં આત્માનું ઓળખાણ કરાવ્યું, આ સ્વરૂપનું ઓળખાણ. સ્વરૂપના ઓળખાણમાં કે છે અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ અને મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાનીઓએ આ છ પદની દેશના કહી છે. એનું પહેલું પદ કહે છે કે હું આત્મા છું, જેમ જગતના ઘટપટાદી પદાર્થો છે તેમ, એ સંયોગે કરીને છે, હું સ્વભાવે કરીને છું, અને હું નિત્ય છું એ બધા વિનાશી છે, હું અવિનાશી છું. એટલે દેહ તે હું નથી, આ પેલું અહમ તોડવાનું છે. એકત્વ ભાવનાની અંદર આજે આપણું કૃત્રિમ વ્યક્તિત્વ છે, જે આર્ટિફિશિયલ કર્મકૃત આઉટર પર્સનાલિટી, એને તોડવાની છે. એ અહમને એકત્વ ભાવથી તોડવાનો છે. અને બીજું, એને કારણે આપણા જે એટેચમેન્ટની બીજી પર્સનાલિટી, જે એ ખોટી પર્સનાલિટીનો વિસ્તાર આપણે કહી રહ્યા છે, એનું એક્સટેન્શન કર્યું છે. આ કુટુંબ કબીલા ઇટ ઇઝ નથિંગ બટ ધ એક્સટેન્શન ઓફ ધ આઉટર પર્સનાલિટી. એ એક્સટેન્શન આપણે સ્નેહથી, મમતથી, મોહથી, મોહગ્રંથિથી કર્યું છે. છોકરો મારો છે એનો દસ્તાવેજ ન કરાય, પણ આ પ્રોપર્ટી મારી છે એનો દસ્તાવેજ ડોક્યુમેન્ટેશન કરવું પડે. તો છોકરા સાથે આપણે મોહગ્રંથિથી જોડાઈએ છીએ, અને જળ પદાર્થ સાથે આપણે માલિકી ભાવથી જોડાઈએ છીએ કે જો આર્યોનું બિલ મારી પાસે છે, આઈ હેવ પેડ ધેટ, સો ઇટ ઇઝ માઇન. અને જે સંસારના સંબંધો છે જળ મિશ્રિત ચેતન ભાવ સાથે, એને આપણે મોહબુદ્ધિની આસક્તિથી જોડાયેલા છે, લાગણીથી જોડાયેલા છે. ઇમોશન્સ, એફેક્શન, આ મારો છે, એ કોઈથી મને દગો ન દે, એના ઉપર મને પૂરો વિશ્વાસ છે, એવું મમત્વ ભાવથી મોહબુદ્ધિમાં આપણે લપેટાઈ જાય છે કે બધા મારા છે, મારા છે, મારા છે. આ દીકરાઓ છે, આ સ્ત્રી છે, આ પુત્ર છે, આ મિત્ર છે, કલત્ર છે, ભાતૃ છે, સ્નેહીજન છે, મારા ભાઈનો છે, મારા ગામનો છે, મારી જ્ઞાતિનો છે, મારા વર્તુળનો છે, મારા એરિયાનો છે. આ બધા જ મોહગ્રંથિના જુદા જુદા સ્વરૂપ છે. જ્ઞાની કે છે મોહ અજ્ઞાત્વના, આ તો બધું અજ્ઞાનનું મોહજનિત છે. અને જેમ જેમ જ્ઞાન થશે તેમ તેમ એ વર્તુળ સંક્ષિપ્ત થતું જાય. માટે અન્ય છે આ બધું. તારા આત્મિક સ્વરૂપથી અન્ય છે, તારા દૈહિક સ્વરૂપથી અન્ય એમ જ્ઞાની નથી કહેતા. પાછું ખોટું ન સમજવું. જ્યાં સુધી હું દેહભાવમાં છું ત્યાં સુધી એ તો છે જ. એથી કરીને કંઈ સગા સંબંધીને ફાંસીને માચડે ન ચડાવાય કે હું એકલો છું, મેં નક્કી કરી લીધું છે હવે. એવું ન હોય ભાઈ, પ્રમાણ ભાન વિના કોઈ જ્ઞાન નહીં પચે. જ્ઞાનની સાથે એની સમજણ જે જ્ઞાની આપી છે પકડવી પડશે કે એને એ તને કોઈ નડતા નથી, તારી મોહબુદ્ધિ તને નડે છે. કૃપાળુ દેવે કહ્યું કે બધું જ્ઞાનીને અર્પણ કરી દેવું. આ સંસારમાં રહેવું કેવી રીતે સાહેબ, આ જો કાંઈ મારું નથી અને છતાંય મારે જીવવું તો છે જ, એ સંસારમાં કેવી રીતે રહેવું? તો કૃપાળુ દેવે એક સરસ મજાનું એનું સૂત્ર આપ્યું છે કે ભાઈ તારે એની અંદર રહેવું ખરું. કૃપાળુ દેવે 332 આંકમાં લખ્યું છે, આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે જેમ જેમ તેને વિશેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થાય છે. અનંતકાળના પરિચયવાળું એ અભિમાન પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી, ઓલ ઓફ એ સડન થતું નથી. તેટલા માટે આ કેવી રીતે નિવૃત્ત થાય? આ જે છે એનો નિષેધ નથી, તેના પ્રત્યેનું આપણું પોતાપણાનું અભિમાન એ દોષ છે. વસ્તુમાં દોષ નથી, વ્યક્તિમાં દોષ નથી. ને તો ઘણા જ્ઞાનીઓ તો મૈંડા જ હોય છે, અધકચરા આવા અજ્ઞાનીઓ મૂર્ખા હોય ને કહેવાય કે જુઓ ને મને આ બધા સગાવાળાનો પનારો પડ્યો છે એ રોકે છે, આપણે આમાં ક્યાં કલ્યાણ કરીએ, આમાં આનું કરીએ કે આનું કરીએ કે આનું કરીએ. તું એને વેડગો છો કે એ તને વેડગ્યા છે? ધન સંપત્તિ બાર કારોબાર ધંધો ધાપો, આ કેટલી બધી પરોજણ છે, ઉપાધિ છે, અમને તો મરવાનો ટાઈમ નથી, હા, તારું એપોઇન્ટમેન્ટ લઈને ઓલો કાર્ડ દૂત આવશે એમને કે ભાઈ તને ટાઈમ કેદી છે, તું મરવાનો થાયસ તેદી ઓલો તારી એપોઇન્ટમેન્ટ લઈને તને શું ફ્રી નોટિસ દેશે? આટલા બધા ઉપાધિની અંદર તારું પોતાપણાનું અભિમાન તને ત્યાં રોકે છે. જ્ઞાની કે છે અનંત કાળના પરિચય વાળું એ અભિમાન પ્રાય એકદમ નિવૃત્ત થતું નથી, તેટલા માટે શું કરવાનો કિમ્યો બતાવે છે. જો યુક્તિ, જ્ઞાનીની પાસે જ્ઞાન અને યુક્તિ છે. જંગમની મુક્તિ જાણી રે, યુક્તિ શું છે? તું જે યુક્તિ જાહેર છે ભયભંજન ભગવાન, તારી યુક્તિ સરસ છે. શું કે છે? તન મન ધન આદિ જે કંઈ પોતાપણે વર્તતા હોય છે તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે. પ્રાય જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે અને કરવા યોગ્ય પણ તેમ જ છે. માટે આરંભ પરિગ્રહના વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાના થતા અટકાવવા, પોતાના થતા અટકાવાય હોય ભલે, પણ એમાં પોતાપણાના અભિમાન કરીને પોતાની ખોટી અહમ ભાવને એક્સટેન્ડ ન કરવો, ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે. તો જ આપણી મુમુક્ષુતા નિર્મળ રહે, ટકી રહે, ને તો મુમુક્ષુતા તો આવે એમ ચાલી પણ જાય, એવું કઈ નથી, કાયમ રહે. પોતાપણાનું અભિમાન આવે તો એટલે અહીંયા જ્ઞાની કહે છે કે ભાઈ આ પોતાપણાના અભિમાનને તારે મટાડવો પડશે, જ્ઞાનીને અર્પણ કર. આપણને બીક લાગે છે કે જ્ઞાનીને દેવા જશો, નહીં નહીં કે મૂકી જાવ અહીંયા. તો કૃપાળુ દેવે એટલા માટે લખ્યું છે જ્ઞાની કાંઈ તેને ગ્રહણ કરતા નથી, જે છોડીને આવ્યા છે એ ગ્રહણ કરશે તારું. આ બધાય જે સિદ્ધ પુરુષો થયા છે, શું ભિખારી બધા સિદ્ધ પુરુષો થયા છે? આવા ચક્રવર્તીના રાજ છોડીને જે લોકો ગયા છે, પોતાના રાજપાટ અને લખલૂટ વૈભવ છોડીને ગયા છે, અરે સ્વર્ગાદિકના સુખને પણ જેને લાત મારી છે, ઇન્દ્રપદની પદવીને જેને લાત મારી છે, એ આપણા છુચ્છા જેવા વૈભવની અંદર નજર નાખશે એમ? કે આપણે હિચકિચાટ કરીએ છીએ કે જ્ઞાનીને કઈ કેસું ને કદાચ કેસ લઈ લેશે, તો એટલે અર્પણ ન કરાયો, થોડુંક તો રાખવાનું એમ. તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા, બધું જ અર્પણ કર, છોડી નાખ. પ્રભુશ્રીને જુનાગઢથી લાવવાના હતા ત્યારે ઓલા નારના રણછોડભાઈને પ્રભુશ્રીએ કીધું કે જ્ઞાનીને સંતને આંગણે લાવવાનું તું જાણસ ને એનું જોખમ. એણે કીધું કે પ્રભુ ઘર બહાર વેચી નાખીશ, મારા કમાણ વેચીશ, પણ તમે મારે આંગણે આવો. જ્ઞાનીના પ્રત્યેનો અર્પણ ભાવ જ્યારે હોય, બધું જ મારું લૂંટાઈ જાય તો કંઈ વાંધો નથી. આવું પોતાપણું જ્યારે જ્ઞાનીની અપેક્ષાએ, આ જીવને કયો દોષ નડે છે? કૃપાળુ દેવે લખ્યું છે જીવના ત્રણ દોષની અંદર, એક દોષ એ કયો છે કે જ્ઞાની કરતા પણ પરિગ્રહ આદિકને વિશે વધારે પોતાનું મોહ, જ્ઞાની કરતા પરિગ્રહમાં મોહ વધારે. આ દોષ છે, જીવના ત્રણ દોષ કયા છે? એક હું સમજુ છું, બીજો આ જ્ઞાની કરતા પરિગ્રહ આદિકનો વિશેષ મોહ, અને ત્રીજું લોક પ્રતિબંધ. લોકો કઈ કહેશે તો આટલા વખતથી કરતા આવ્યા છે ને, અમારા બાપ દાદાનો ધર્મ આ ને, અમે તો આવું જ કરતા છે ને, ગતાનું ગતિ કામ, હવે અમે આમને ભગવાન ગણીને આની ભક્તિ સરળ કરીએ તો લોકો શું કહેશે? આ લોક પ્રતિબંધ. હજી એની દ્રષ્ટિ લોકમાં જ છે, મારો આત્મા કહે છે કે આ સત છે ને આ સાચ છે, તો એ કે લોકો શું કહેશે? હવે લોકના આધારે રખડવાનું થાય કે શું થાય, આ ધંધા તો મરવાના છે બધા. એટલે પ્રભુશ્રી કહેતા લોક મૂકે પોક, એની ચિંતા કરમાં અને તું તારું કામ કાઢી જા. લોકો શું કહેશે એની ચિંતાની અંદર તો અનાદિકાળથી તું રખડો, અને લોકો શું કે એના ઉપર ચાલવા જતા શું દશા થાય? બોલો, એક બાપ દીકરોને ગધેડો, ત્રણેય જણા એક ગામથી બીજે ગામ જતા હતા, એમાં રસ્તામાં લોકો તો મળે જ, અને લોકો મળે એટલે લોકોની તો ટેવ છે, વગર પૂછે ઉપદેશ આપે, શિખામણ દે, એનું નામ લોકો. લે છે કઈ શરમ? આ બે જણા હેલા જાય છે ને ગધેડા ને, ગધેડું છે તમે એકાદું માથે બે તો વાંધો શું છે? બાપ દાદાને ઓલે બે એમ થયું કે આપણે હવે મૂર્ખા થશું, એકાદું બે જાય એટલે બાપ બેઠો, બાપ બેઠો એટલે આગળ ત્યાંથી બીજો લોક મળ્યો. છે શરમ? આ જુવાન છોકરાને હલાવે છે ને પોતે માથે ચડીને બેઠો છે. હવે તારે કેટલું જીવવું હાલ ને ભાઈ, તું તે તો જિંદગી માણી લીધી, આને બિચારાને ચડાવ ને આ થાકી જશે. એટલે વળી આગળ થયા ઓલા નિમ ફેંકાવડે ભૂલ છે એટલે બાપે કીધું કે હું ઉતરી જાઉં છું, તું બે જા. ઈ બેઠો તે આગળ ચાલ્યા, મારો લોક મેળા. લોકોએ કીધું છે શરમ? જુવાન જોત જેવો, રાતી રાણ જેવો ઉપર બેઠો છે અને ગઈઢા બાપને અહીંયા ચડાવે છે, આનામાં તો અકલ છે કે નહીં? હવે આ તો બીજા આખા ગામને લોકને પ્રસન્ન કરવા નીકળ્યા, આના મગજમાં ભૂત ભરાઈ ગયું કે લોકો કે એ પ્રમાણે આપણે કંઈક કરવું. એટલે પછી આગળ જઈને કેમ કરે આપણે બે જણા બે જાય, બંને જણા બેઠા વરી આગળ ચાલે, લોકો તો મળે જ અને મળે એટલે ઉપદેશ દે. એને તો ઉપદેશ દીધો કે આ બે જણા આવા પોતે ગધેડાને ઉપાડે એવા છે, ઓલમોસ્ટ ટોટિંગ વેલ બિલ્ટ, અને હારા ગધેડા ઉપર બે જણા બેઠા. એટલે બે ને એમ થયું કે આપણે ભૂલ કરી ગયા, લીધો વાહણો અને ગધેડાને બાંધ્યો એના ચાર પગે, અને પછી એ બે જણા ગધેડો ઉપાડીને ચાલવાનું શરૂ કર્યું. અને શું થયું રસ્તામાં કે પુલ આવ્યો અને ગધેડો તો તોફાને ચડ્યો, એ પડ્યો પાણીમાં અને બાપ દીકરાને લેતો ગયો. આ લોકના રવાડે ચડી ને તો આ થાય, આ સુકે છે ને આ સુકે છે ને, મામા સુકે છે ને, ભાઈ સુકે છે ને, ફુવો સુકે છે ને, કાકો સુકે છે ને, દાદો સુકે છે ને, નાનો સુકે, જેને જે કેવું હોય કે. આપણને લાગે છે તારું અંતર શું કહે છે. આર યુ એક્સટમ ટુ લિસન ધ વોઇસ ફ્રોમ વિધિન? લેટ અસ ટ્રાય ટુ લિસન ધ વોઇસ ઓફ સાયલન્સ. આ અંતરનો અવાજ છે. કૃપાળુદેવ લખે છે, એક માયિક વાસનાનો અભાવ કરવાથી છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. 166. આવો છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થયો કે બહારથી ખડભડાટ સાંભળો? આ બહારથી ખડભડાટ સાંભળીને રોજ આપણે ચેન્જ કર્યા કરીએ છીએ. ઓલો કે આમ કર એટલે આમ કરીએ, ઓલો કે આમ કર એટલે આમ કરીએ, ઓલાએ કીધું કે આ નહીં, ફલાણા ભાઈને આમ કર એટલે એમ કર્યું. અરે ભાઈ, તારા અંતઃકરણની પ્રતીતિ શું છે? જે તું કરે છે એમાં તને શાંતિ વેદાય છે? વોટ ઇઝ ધ ટેસ્ટ ઓફ રિલિજન? આપણે રોજ ફોર્મ બદલવા માંડ્યા છે રિલિજનના. વોટ ઇઝ એસિડ ટેસ્ટ ઓફ ધ રિલિજન? હું ધર્મ કરું છું અને સાચો સાચ હું ધર્મ છું, ધર્મમાં છું, એની ખાતરી મને કેવી રીતે થાય? મને પોતાને ખાતરી થવી જોઈએ. તો જ્ઞાનીઓએ કહ્યું છે, પીસ ઇઝ બિગિનિંગ ઓફ રિલિજન એન્ડ એબ્સોલ્યુટ પીસ ઇઝ ધ એન્ડ ઓફ રિલિજન. ધર્મનો પ્રારંભ શાંતિ છે. ધર્મની શરૂઆત થાય, જીવમાં શાંતિ આવે, શાંતિનો અનુભવ થાય. ઓહો, અત્યાર સુધી અજંપો, અશાંતિ, અસમાધિ બધું જ ગયું, ધર્મનો પ્રારંભ થયો છે, શાંતિનું વેદન થાય. અને જેમ જેમ એ શાંતિ પૂર્ણ શાંતિના રૂપમાં આવે એટલે ધર્મ સરી પડે, છૂટી જાય, ધર્મ સમાપ્ત થઈ જાય. ધર્મ સંન્યાસ નામનો એક યોગ આવે છે, હવે એ વાત પાછી આપણે ફરી ક્યારેક લઈશું. ધર્મ સંન્યાસનો યોગ છે. પણ આત્મા જ્યારે પૂર્ણ શાંતિને પ્રાપ્ત કરે છે ત્યારે પછી આ ધર્મનો જે આચાર વગેરે ધર્મ છે એ સ્વયં છૂટી જાય છે. આ ગુણસ્થાનકનો આખો ક્રમ જૈન દર્શનમાં બહુ ઉત્કૃષ્ટ રીતે આપ્યો છે, એ પણ સમજવા જેવો છે. ધર્મના રહસ્યો અને જૈન દર્શનની તો વિશેષતાઓ, એની વૈજ્ઞાનિકતાઓ એટલી બધી છે કે પરિપૂર્ણ ધર્મ એટલે કૃપાળુદેવ કીધું કે જૈન જેવું એક પવિત્ર દર્શન નથી. એ કહે છે, અમે આ કોઈ મતથી નથી કહેતા, અમે તો અમારા અંતર અનુભવથી કહીએ છીએ. એક જ્ઞાનમાં જેમ બે તલવાર ન રહી શકે એમ આત્મકલ્યાણ માટે કોઈ બીજો ધર્મ જૈનની તુલનામાં આવી ન શકે. એ આવા પરમ જ્ઞાની કહે છે એટલે એમાં એને કોઈ ગચ, મત, પંથ, સંઘ, સંપ્રદાય, ઉપપંથ એનું ક્યાંય કોઈ પણ જાતનું અભિમાન નથી. પણ આત્માને જે સંસારથી મુક્તિ કરાવે એવો જો કોઈ ધર્મ, વિતરાગ પ્રણીત એવો જિનેશ્વર પ્રણીત ધર્મ હોય, આ પૂર્ણ વૈજ્ઞાનિક સત્ય છે, આ કેવળ જ્ઞાનનું સત્ય છે. કૃપાળુદેવ કહે છે કે અહીંયા એ જો આ સંસારમાં કુગતિમાં પડતા તને કોણ બચાવશે? તારું શરીર તારી રક્ષા કરશે કે તારી લક્ષ્મી કે તારા પુત્ર કે ઘર કે સ્વજન કોણ તારી રક્ષા કરશે? જીવ જ્યારે અધોગતિમાં જવાનો થશે ત્યારે એને કોણ બચાવશે? કોણ તને દુર્ગતિમાં પડતો બચાવશે? તું તેને તારા તારા કરી રહ્યો છે, તારા ગણી તેના અર્થે હર શોક ભય ધરી રહ્યો છે, તેઓના અર્થે પાપ કરી રહ્યો છે, તેવો એ પાપના ફળમાં ભાગ લેશે? માઠી ગતિરૂપ એ પાપમાંથી તને બચાવશે? ના. તો તું તેવો પર કેમ મિથ્યા મોહ ધરી રહ્યો છે? તું તારું પોતાનું આત્મદ્રવ્ય સંભાળ, હવે બહુ થઈ, ચેતી જા. આ ચેતવા માટેનું એક દ્રષ્ટાંત પરમ કૃપાળુ દેવે રાજર્ષિ ભરત ચક્રવર્તીનું આપ્યું છે. અરીસા ભુવનની અંદર ભરત મહારાજા સવારના પોરમાં આભૂષણ માટે શૃંગાર તૈયાર થવા માટે જાય છે. એ આભૂષણ સજતા સજતા આંગળીમાંથી વીંટી પડી ગઈ. વેઢ, હીરાનો વેઢ, દસે આંગળીઓમાં વેઢ ચક્રવર્તીને અને એક પડી જાય છે અને આંગળી અડવી લાગી. આંગળી અડવી લાગી એટલે પછી ભરત મહારાજા વિચાર કરે છે કે ઓહો, આ આંગળીની શોભા વેઢને કારણે, હાથની શોભા આંગળીને કારણે. આ કદાચ આંગળી ન હોત તો, કેમ કે એને એમ થયું કે વેઢ વયો ગયો છે, કાંઈ નહીં, આપણી તો બધી આંગળી વેઢવાળી હોય, એક આંગળી કાઢી નાખીએ, પછી તો શરીર બધું આખું આભૂષણથી યુક્ત, પણ તો હાથની શોભા વહી ગઈ. તો હાથની શોભા આંગળીને કારણે, શરીરની શોભા હાથને કારણે, ચામડીને કારણે. એને થયું ઓહો, તો આ મારા અસ્તિત્વની શોભા, આ લોહી માંસ હાડ ચામડા આના કારણે જ બધી છે. એટલે એ વખતે એને વૈરાગ્યનું આવું ચિત્ર કૃપાળુદેવ લખે છે. ચક્રી રાજા ભરતના અંતઃકરણમાં પડ્યું, ઓહો, આ બધું જ અન્ય છે, આમાં મારી પ્રતિભા, મારું વ્યક્તિત્વ, મારી પર્સનાલિટી, આ હું માનતો તો આ તો છેક છેલ્લે આંગળીને વીંટી ઉપર આવીને ઉભી રહી ગઈ. આ એક નથી તો જાણી હું નથી, આખું મારું શરીર અને હું જે ચક્રવર્તીનો દેહ અને ચક્રવર્તી કહેવાતો હતો, આ બધું ખોટું થઈ ગયું. આ તો આ મારી શોભા મુગટતી, આ માથાની શોભા મુગટતી, અને આખરે તો શરીરની શોભા પણ એક ચામડીથી છે, આ ત્વચાને હટાવી લેવામાં આવે તો. વૈરાગ્યનું આવું ચિત્ર ચક્રી રાજા ભરતના અંતઃકરણમાં પડ્યું કે તિમિર પટલ તળી ગયું. એને અજ્ઞાનનો અંધકાર હતો એ દૂર થયો. શુક્લ ધ્યાન પ્રાપ્ત થયું. અશેષ કર્મ બળીને ભસ્મીભૂત થયા. મહાદિવ્ય અને સહસ્ર કિરણથી પણ અનુપમ કાંતિમાન કેવળ જ્ઞાન પ્રગટ થયું. તે જ વેળા એણે પંચમુષ્ટિ કેશ લોચન કર્યું. સાસન દેવીએ એને સંત સાજ આપ્યો અને તે મહાવિરાગી સર્વજ્ઞ સર્વદર્શી થઈ ચતુર્ગતિ 24 દંડક તેમજ આદિ વ્યાધિ અને ઉપાધિથી વિરક્ત થયો. ચપળ સંસારના સકળ સુખ વિરાસથી એણે નિવૃત્તિ કરી પ્રિયા પ્રિય ગયું અને તે નિરંતર સ્તવવા યોગ્ય પરમાત્મા થયો. એમ એ 6 ખંડનો પ્રભુ, દેવના દેવ જેવો અઢળક સામ્રાજ્ય લક્ષ્મીનો ભોગતા, મહાઆયુનો ધણી, અનેક રત્નની યુક્તતા ધરાવનાર રાજ રાજેશ્વર ભરત આદર્શ ભુવનને વિશે કેવળ અન્યત્વ ભાવના ઉપજવાથી શુદ્ધ વિરાગી થયો. આવું ભરતેશ્વરનું ચરિત્ર, અન્યત્વ ભાવ આવ્યો, એક વેઢ ઉપરથી અન્યત્વ ભાવ, એને આખા સંસારની અન્યત્વતા, આ સંસારના કોઈ પદાર્થ મારા નથી, અન્ય છે, પર છે, મારા સ્વાભાવિક જે અસ્તિત્વ છે, સ્વભાવ છે, એની સાથે, એની પ્રકૃતિ સાથે આનો કોઈ મેળ નથી, માટે એના પ્રત્યેનું મારું મમત્વ એ મારી ભ્રાંતિ હતી. આ રીતે દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા, છાંડી રાજ સમાજને ભરતજી કૈવલ્ય
અજ્ઞાની થયા. ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે પામ્યું અહીં પૂર્ણતા. જ્ઞાની નામન તે હરંજન કરો વૈરાગ્ય ભાવે યથા.
આવું પોતાના સ્વરૂપનું એકત્વ સ્વરૂપ ચિંતવી, સંબંધના સ્વરૂપને અન્યત્વનું ચિંતવી, એકત્વ અન્યત્વ ભાવનાથી આવા જેમ ભરત ચક્રવર્તી રાજરાજેશ્વર તીર્થં ચક્રવર્તી તીર્થંકર પદને પામ્યા એમ જગતના જીવો, આપણો વૈભવ તો એની પાસે કંઈ વિસાતમાં નથી. આપણે આપણા આ કહેવાતા ભ્રાંતિગ્રસ્ત મમત્વમાંથી આપણા એકત્વને અને અન્યત્વ ભાવ ભાવીને આવા વૈરાગ્યની ભાવનાઓને જીવનમાં પ્રગટાવીએ. સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ કરો. અનાદિ અનંતથી આ જીવ દેહધારીપણું પ્રાપ્ત કરીને અનંત એવું પરિભ્રમણ કર્યા જ કરે છે. જન્મ મૃત્યુ જન્મ મૃત્યુ, એક ગતિથી બીજી ગતિ, બીજી ગતિમાંથી ત્રીજી ગતિ, એમ સંસારના ભવરણમાં આ જીવ રોજડાની માફક આથડે છે. ક્યાંય ભવસાગરનો કિનારો મળતો નથી, ક્યાંય એને પોતાની પ્રવાસનો મંઝિલ જણાતી નથી. માર્ગ ખોટો હોય તો મંઝિલ ક્યાંથી પ્રાપ્ત થાય? અનંત સંસારના પરિભ્રમણની અંદર ક્યારેક તો જીવને થાક પણ લાગતો નથી, અને જ્યાં સુધી થાક ન લાગે ત્યાં સુધી માર્ગ બદલવાનો વિચાર ક્યાંથી આવે? કેટલી કેટલી આપણી કમનસીબી છે. અજ્ઞાન અને મિથ્યાત્વ એટલું જોર કરે છે, અવિચાર અને કુવિચારનું જોર કેટલું બધું વર્તે છે આપણને, કે સદવિચાર અને સુવિચાર તરફ જવાની ઈચ્છા પણ થતી નથી. એટલે આવા અનંતવાર યોગ મળ્યા તો પણ તે તરફ જીવનું લક્ષ્ય થયું નહીં. જ્ઞાનીઓએ અનંતી કરુણા કરીને જગતનો જે જીવ પ્રારંભની અંદર એને પણ સંસારનો થાક લાગ્યો હોય, સંસારનો તાપ લાગ્યો હોય, એને પણ કંઈ વિચારણાના સૂત્રો આપ્યા છે. એ જે સતત પોતે મનની અંદર ઉદ્વેગના ભાવ કરતો હોય, ક્લેશ સંકલેશના ભાવ કરતો હોય, એ જીવને કહ્યું છે કે ભાવ કર પણ ઉદ્વેગના ન કર, ક્લેશ સંકલેશના ન કર, પરંતુ આ સંસારના સ્વરૂપના કર, જીવના સ્વરૂપના કર, અને એમાંથી મુક્તિ કેમ મળે તે માર્ગના કર. બહુ ગહન વાત નથી, તું વિચાર તો કરે જ છે, પણ વિચારનું સૂત્ર જો તને મળી જાય તો એ સૂત્રમાંથી કોઈ સુવિચારણા પ્રગટે. અનંતા તીર્થંકરોએ અનંતી કૃપા કરીને જગતના જીવોને દર્શનના સારરૂપ 12 ભાવનાઓનું સ્વરૂપ વિચારવા માટે આપ્યું. કે વિચારતું અને મનુષ્ય ભાવની અંદર આ વિચાર સહિતનો જીવ છે, વિચાર કરી શકે એવું સંજ્ઞીપણું તેને પ્રાપ્ત થયું છે. આવા સંજ્ઞીપણાની અવસ્થામાં કરવા યોગ્ય કાર્ય એ સુવિચાર કરવાનો છે, અને આ સુવિચાર કરવા માટે આ 12 ભાવનાના 12 સૂત્ર અનંતા જ્ઞાનીઓએ એના અનુભવના આધાર ઉપર જે વિદ્યાને એમણે મેળવી એ જગતના જીવોને આપી, જે સત્યને એ ઉપલબ્ધ થયા
તે સત્ય જગતના જીવોને આપ્યું. જે વિચાર કરીને તેમણે સિદ્ધપદનો માર્ગ મેળવ્યો તે વિચારણા એમણે આપી. જે ભાવનાઓ ભાવીને તેઓએ ભવનો નાશ કર્યો તે ભાવનાઓ જગતના જીવોને ભાવવા માટે આપી. 12 ભાવનાનું સ્વરૂપ આપણે વિચારી રહ્યા છીએ. સંસારના સ્વરૂપમાં આપણે જોયું કે એ તો અનિત્ય છે અને અસરળ છે. સંસાર ભાવનામાં જોયું કે આ જીવ તો વિચિત્ર પ્રકારનું પરિભ્રમણ કરી રહ્યો છે. દેહ બદલે છે, સંબંધ બદલે છે, અને એ સંબંધમાં એવી વિચિત્રતા છે કે એનો વિચાર કરે તો કંપારી આવી જાય કે આવા આવા સંબંધો જુદી જુદી રીતે આ જીવ કર્યા જ કરે છે. કેટલા સ્થાન ઉપર ફર્યો છે એ ક્ષેત્રનો વિચાર કરે તો લોક સ્વરૂપ ભાવનામાં આ 14 રાજલોકના સ્વરૂપની અંદર એને ભમવા માટેના કેવા કેવા સ્થાન છે. એમાં 4 ગતિ, 24 દંડક, અને જેવી જેવી પ્રકારનો ભાવ કરે તેવી તેવી પ્રકારનો ક્ષેત્ર પ્રાપ્ત થાય, તેવી તેવી પ્રકારના દ્રવ્યો પ્રાપ્ત થાય, તેવી તેવી પ્રકારના શુભ અને અશુભ કર્મને આધારિત પૂતગઢની રચના એને પ્રાપ્ત થાય, એને દેવનું વિમાન પણ મળે અને એને રહેવા માટેની ફૂટપાથ પણ મળે, એને ઉડવા માટેનું વિમાન જહાજ પણ મળે, એને એને કાંઈ ન હોય તો એને તૂટી સાયકલ પણ ન મળે. આવી બધી જ અવસ્થા સંસારની અંદર પૂતગઢની રચના, જગત જેને કહીએ, લોક કહીએ, એમાં એને સંગ્રહના પરિગ્રહના રૂપની અંદર આવા બધા પદાર્થોની પ્રાપ્તિ અને અપ્રાપ્તિ થયા જ કરે. આ લોક સ્વરૂપ છે, પૂતગઢના વિવર્તન ચાલ્યા કરે છે અને જીવના વિભાવ ભાવનું નિમિત્ત મેળવી અને આવી પ્રકારની નવી નવી રચનાઓ, રોજ નવા નવા રૂપો આ પૂતગલ ધારણ કરે છે અને એવા પદાર્થો આ જીવને એની પોતાની કર્મની પ્રકૃતિના ઉદય પ્રમાણે પ્રાપ્ત થયા જ કરે છે. એ ધનલાભના રૂપમાં હોય, દ્રવ્ય લાભના રૂપમાં હોય, પરિગ્રહના રૂપમાં હોય, મિલકતના રૂપમાં હોય, દોલતના રૂપમાં હોય, શરીરના રૂપમાં હોય, પદવીના રૂપમાં હોય, પ્રતિષ્ઠાના રૂપમાં હોય, અનેક પ્રકારે એ કુટુંબ કબીલાના રૂપમાં હોય, આ બધું સ્વરૂપ આ પૂતગઢ અને જળ ચેતન મિશ્રિત ભાવો આ જગતની અંદર આ લોકમાં અનાદિકાળથી અનંત રૂપો છે. એક રૂપનું પણ રિપીટેશન થતું નથી. આ જગતમાં કેટલા મનુષ્યો થયા હશે અનાદિકાળથી, કેટલા અત્યારે વિદ્યમાન છે અને કેટલા ભાવિમાં થશે, કોઈ બે મુખાકૃતિ સમાન નથી. થોડો થોડો ડિફરન્સ તો હોય જ. જુઓ તો ખરા, આ લોક સ્વરૂપની વિચારણા આપણે કરીએ ત્યારે નો રિપીટેશન ઓફ એની ફોર્મેશન જગતમાં કોઈ જગ્યાએ નથી જ્યાં પૂતગલની રચનાઓનું અને જળ મિશ્રિત ચેતન ભાવ સાથેના સંયોગનું સ્વરૂપ છે ત્યાં ક્યાંય આવી સમાનતા મળે નહીં. એક ઝાડના બે પાંદડા સરખા નહીં, આટલા વ્યક્તિઓના ચહેરા સરખા નહીં, એના આટલા અંગૂઠા છે, તેની છાપ બધાની જુદી. 4 અબજ માણસો છે અને ગણિતના યોગે એ કહી દે કે આ છાપ આની નથી અને આની છે. મોઢાનો ફેસ લીધો હોય તો કહી દે કે આ આની છે ને આની નથી. એટલું જ નહીં પણ એટલે હદ સુધી છે કે દરેકના અવાજની અંદરની ફ્રીક્વન્સી પણ અલગ અલગ છે, એક નથી. તમે તમારું નામ બોલો અને એના ઉપરથી ખબર પડે કે જૂઠું બોલો છો કે સાચું બોલો છો. જો સાચો સંગ્રહ થઈ ગયો હોય ફ્રીક્વન્સી તો ખોટી એને રિજેક્ટ કરી દે કે આ ખોટો છે. આટલા આટલા લોકોમાં આ સમાન નથી કઈ. આવું તો લોકનું સ્વરૂપ છે, આ પૂતગલના વિવર્ત છે, આ સમજવા જેવા છે. આમણે જેને જ્ઞાનીઓ કહી છે આ આપણા સર્વજ્ઞ, અને આ જ્ઞાનીઓના જ્ઞાનમાં આ બધું જ વિજ્ઞાન હતું. ભૌતિક વિજ્ઞાન પરિપૂર્ણ કક્ષાએ હતું. જેના ઉપર જતા તો આ જગતને હજુ હજારો શતાબ્દીઓ લાગશે. 21મી સદી પૂરી થાય છે એમાં તો ઉપાડો લીધો છે આખી દુનિયામાં, અને 5 વર્ષથી આ માથા ખાય છે હજી, અને હજી 3 વર્ષ બાકી છે. 20મી સદી પૂરી થાય છે, 20મી સદી પૂરી થાય છે. આપણે 21મીમાં જવું છે, 21મી પણ જવાનો જ છું. તું નહીં વિચાર કરતો જવાનો છું. કોઈ કાળની ગતિને રોકી શક્યું નથી, કાળની ગતિને કોઈ થંભાવી શક્યું નથી. 20મી સદીમાં જનારા માનવીને, આજના અહીંના પશ્ચિમી જગતના માનવીને એનું આશ્ચર્ય હોય, પણ ભાઈ હજારો સદીઓથી પુરાણો એવો અમારો દેશ, હજારો સદીઓથી પ્રાચીન એવી અમારી સંસ્કૃતિ, એવી સભ્યતા, આવી તો કેટલી 20મી સદી વહી ગઈ. અરે કેવળ અમારા મહાવીરને 26 સદી પૂરી થઈ ગઈ એમના દેહ છોડ્યાને. અને અમારા ઋષભદેવની જો વાત કરીએ આદિનાથની, તો કેટલી સદી થઈ, શું 20મી સદીનો અભરખો જાગ્યો છે. 20મી સદીમાં જઈને શું જગન કરી દેવાનો છે. અનેક સદીઓથી બનેલી એવી સંસ્કૃતિનો આ માનવી, હજારો સદીઓની સંસ્કૃતિ પછી એ સુસંસ્કૃત થયો છે. હવે તો આપણે કઈ સંસ્કૃતિ તરફ જઈએ છીએ એ વાત જુદી છે, પણ એનું કોઈ આશ્ચર્ય નથી. આ લોકની અંદર પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું કેટલી સદીઓ પહેલા એ ઋષભદેવે, કૃષિ ઋષિ ને મસીની એ સંસ્કૃતિ જ્યારે ઊભી કરી હતી. અને એ નાભિનંદન એણે ત્યારે જે જગતના જીવોને મુક્તિનો માર્ગ તો નહીં પણ સંસારના વ્યવહારનો માર્ગ, કૃપાળુ દેવે પાઠમાં લખ્યું છે કે 4 વર્ણાશ્રમ, 4 ધર્મ, 4 આશ્રમો, આ બધી જ સમાજની બધી વ્યવસ્થા, લિપિની વ્યવસ્થા બ્રાહ્મી લિપિ કહેવાતી, લખવાનું, ખેતી કરવાની, વેપાર ઉદ્યોગ કરવાના, એવી સુસંસ્કૃતિને કેટલી સદીઓ વહી ગઈ. અને એની પરિપૂર્ણતા પ્રાપ્ત કરીને, સર્વજ્ઞતા પ્રાપ્ત કરી, અને પુદ્ગળ પદાર્થોના વિજ્ઞાનથી પર પણ જેમણે આત્મિક વિજ્ઞાનની પરિપૂર્ણતા સિદ્ધ કરી. આવું જગતના જળ અને ચેતન બંનેના વિજ્ઞાનને જેમણે પરિપૂર્ણતાને સિદ્ધ કરી એવા સિદ્ધ ભગવંતો થયા, કેટલી સદીઓ ગઈ, એવી પરિપક્વતાનો આ ઇતિહાસ. આવા જ્ઞાનીઓએ અનુભવના નિચોડ રૂપે જગતના જીવોને આવી લોક સ્વરૂપની ભાવનાની વિચારણા આપી કે આજનું વિજ્ઞાન પણ એ લોકનું સ્વરૂપ હજી પ્રાપ્ત નથી કરી શક્યું. કહેવાતા પૃથ્વીના ગોળાની આસપાસ જ ફર્યા કરે છે. હજી એને આ 14 રાજલોકનું જ્ઞાન થવામાં તો 1000 શતાબ્દી લાગશે. અને લાગે તો લાગે, કઈ થાય પ્રાપ્ત એવું નથી. લોક સ્વરૂપમાં મહાવિદેય ક્ષેત્ર છે, સિમંદર સ્વામી બિરાજમાન છે, શોધી આવો ને, જ્ઞાનીઓ જે આવ્યા છે અને જ્ઞાનીઓ જાય પણ છે, એનું અનુસંધાન કરી શકાય છે. આત્માની શક્તિ વડે શરીરના 5 રૂપ કયા છે એમાં એક શરીરનું એવું ઔદારિક રૂપ છે કે એ રૂપથી પણ જઈ શકાય છે. વિદ્યાગામીની વિદ્યા છે, આકાશગામીની વિદ્યા ચાલી શકાય છે. આવું લોક સ્વરૂપની ભાવનાનું એ ભાવના આપણને બતાવી કે આ તો અનંતકાળ પૂરો થાય તો આ પરિભ્રમણ પૂરું થાય એમ નથી. જગતના એક એક પૂતગલનો સ્પર્શ કરીને આવેલો આ આત્મા, એનું સ્વરૂપ પછી કહ્યું કે તું તો એકલો જ છો, આ બધી યાત્રા કરી તારી સાથે કોઈ આવ્યું નથી, એકલો જ જન્મ્યો છું, એકલો જ મર્યો છું, જે જે પ્રકારની ગતિમાં ગયો છું એકલો જ છો તું, જે જે પ્રકારના દેહ ધારણ કર્યા છે તું એકલો જ છું, તારા સુખ દુઃખનો ભોગતા તું એકલો છું, અને તારા શુભ અશુભ કર્મનો કરતા પણ તું એકલો છું. આ તારું કર્તાપદ અને ભોગતાપદ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી પરિભ્રમણ ચાલુ છે, એનો અંત આવવો જોઈએ. એટલે એની વિચારણામાં એકત્વ ભાવના કીધી કે વિચાર કરજે, છો એકલો, દુઃખી થઈ રહ્યો છું એકલો છું, અને સુખી થવું છે એકલાથી જ થવાશે. માટે અન્યત્વની ભાવના ભાવ કે બાકીનું બધું જ સંઘમાં છે, એ અન્ય છે, પર છે, આ સંગીપણું એ મારો સ્વભાવ નથી, આ સાથીપણું એ મારો સ્વભાવ નથી, એ મારી કાયમી વાત નથી. કોઈ સાથીઓ, કોઈ સંગીઓ, કોઈ શાશ્વત આ જીવની સાથે રહી શકે એવી કોઈ વિશ્વમાં વ્યવસ્થા નથી. આ સ્વરૂપ સમજવાનું છે. હું એકલો છું અને મારી સાથે જોડાયેલા એ બધા પર છે, અન્ય છે, એવી અન્યત્વ ભાવનાનો વિચાર કર્યો, લોકનો વિચાર કર્યો, સ્વનો વિચાર કર્યો. એ સ્વની અંદર એમ થાય કે હું આત્મા છું અને જગતના આ બધા પદાર્થો મારાથી ભિન્ન, એ બધા સંબંધો મારાથી ભિન્ન, એ કુટુંબ કબીલા સ્ત્રી પુત્ર મિત્ર કલત્ર ભાતૃ સ્વજન જ્ઞાત ગોત્ર આ બધાય મારાથી ભિન્ન, ધન ધામ આ બધાય મારાથી ભિન્ન, એ બધું સાચું, પણ શરીર તો મારું ખરું કે નહીં? આ દેહનું મમત્વ જીવને એવું છે કે બધાય ખોટા એ વાત સાચી છે કે મરી જાય છે, નજર સામે જોઈએ છીએ, મૂકી આવીએ છીએ નજર સામે જોઈએ છીએ, કંઈ સાથે આવતું નથી એ પણ નજર સામે જોઈએ છે, એટલે તમારી બધી વાત સાચી લાગે છે કે કંઈ વસ્તુ સાથે રહેતી નથી, સાથે આવતી નથી, લઈ જવાતી નથી. પણ હું તો શરીર છું ને, હું દેહ છું. આવું દેહાભિમાન એટલું બધું ગાઢ થયું છે કે એકત્વની વાત કરનારો પણ દેહના મોહમાં રહેતો હોય.
મુખથી જ્ઞાન કથે અને અંત છૂટ્યો ન મો, તે પામ પ્રાણી કરે માત્ર જ્ઞાની નો દ્રોહ. બંધ મોક્ષ છે કલ્પના ભાખે માણીમાં, વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે આય.
અહીંયા એક આવી જ્ઞાનીઓની જાત પેદા થઈ ગઈ છે. કેવળ નિશ્ચય નહીંની કોરી કોરી તત્વજ્ઞાનની વાત જ કરે આખો દિવસ. બસ આ ચેતન આમ છે ને, આવો શુદ્ધ છે ને, એની પર્યાય આમ છે ને, આમાંથી જ નવરા નથી પડતો. નહીં ચક્રના ચક્રાવામાં પડેલો ભવચક્રમાંથી બહાર નીકળી શકે નહીં. વર્તે મોહાવેશમાં, કારણ કે એ તો પાછો દેહાધ્યાસથી જ ભરપૂર છે. એ તો વાત જ જ્ઞાનીઓનો દ્રોહ કરવા સિવાય એ કંઈ કરતો જ નથી. કારણ કે પ્રત્યક્ષ મોહની અંદર, મોહના આધીન થઈને જે વર્તી રહ્યો છે, મોહના આવેશમાં જે વર્તી રહ્યો છે, એને સત્યની ઉપલબ્ધિ થાય કેવી રીતે? આવો દેહભાવ દ્રઢ છે અને જ્ઞાનની વાત છે, એટલે એકત્વ અને અન્યત્વ ફિલોસોફીમાં હોય તો ન ચાલે. એ શુષ્ક જ્ઞાનનો અને ચર્ચાનો વિષય હોય કે આ તો આખરે તો એકલો જ છે ને, એ સ્વરૂપનું ભાન ન થાય ત્યાં હજુ તો મુક્તિ ન થાય ને, પણ એ દેહભાવે વાત કરે છે ને, વાત કરે છે ત્યારે તો દેહભાવ છે, મોહભાવ છે, દેહથી વિરક્ત નથી તું. આટલી બધી દેહ સાથેની આસક્તિ, આટલી બધી દેહ સાથેની મૂર્છા છે, એટલે જ્ઞાનીઓએ એવી કૃપા કરી, એવી કરુણા કરી કે એકત્વ ભાવ અને અન્યત્વ ભાવ આપી દીધો કે હું એકલો છું ને, કોઈ મારું નથી, તો પણ જીવ ભ્રમણા મારીએ, તો પણ જીવ ભ્રાંતિ મારીએ. કેમ કે એ જયારે હું એકલો છું વિચાર કરે ત્યારે શું વિચાર કરે? દેહભાવે વિચાર કરે, અરે મારું કોઈ નથી, મારા સામે કોઈ જોતું નથી, મારી સાર સંભાળ કોઈ રાખતું નથી, આપણને કોઈ સાથા પૂછતું નથી, આપણે કેટલું બધાનું કર્યું. આ બધો ભાવ કયો થયો? દેહભાવ કે આત્મભાવ થયો? દેહભાવ થયો. એ એકત્વની વાત કરે, પંડિતાઈ કરે, શુષ્ક જ્ઞાની છે, એ એકત્વની વાત કરે, આ જગતમાં કોઈનું નથી, અન્યત્વની વાત કરે, આ બધું જુદું, ઓલી પર્યાય ખોટી, નાનું આમ ખોટું, આમાંથી નવરો ન થાય, એ વાત દેહભાવમાં કરતો હોય. જ્ઞાનીઓએ કહ્યું કે આનું એકત્વ અને આનું અન્યત્વ પણ ક્યાંય શુષ્ક જ્ઞાનમાં સમાય ન જાય, પાછું કોરી ચર્ચાનો વિષય ન બને. એટલે જ્ઞાનીએ એક નવી ભાવના આપી, અદભુત અશુચિ ભાવ. જાણે અજાણે દેહ તરફ પ્રીતિ, અને જગતના તમામ જીવોને દેહ તરફ પ્રીતિ છે. જ્યાં સુધી જ્ઞાન થયું નથી ત્યાં સુધી પહેલામાં પહેલો દોષ, જીવનો મુખ્ય દોષ, દેહમાં પ્રીતિ. કેવી પ્રીતિ? નાના જંતુને પણ દેહમાં પ્રીતિ, અને મોટા પંડિતને પણ દેહમાં પ્રીતિ. આ બે હરખા, નરકનો જીવ, નિગોદનો જીવ અને આ શુષ્ક જ્ઞાની પંડિત, આ બધા હરખા, બધાને દેહમાં પ્રીતિ, બધાનું મોહથી, એમનું મોહ વર્તે મોહાવેશમાં, આ એનું લક્ષણ. This is the common factor. देह भाव प्रत्येनो मूर्छा भाव, देह मा प्रीति मूर्छा भावना रूपनी अंदर ए देह थी क्यारे अड़ग नथी थई शकतो। देह ना सुख दुख थी जराय गम्मे तेवो पंडित आवे पण जराक साता असाता थाय त्या तो आकरो वाकरो थई जाय, आकुड़ व्याकुड़ थई जाय। क्यांक व्यवस्था मा, क्यांक एने जाळवा मा, क्यांक एना मानपान मा आ बधो एनो जेम तोफान देखाय छे एनो देह भाव देखाय छे। भाषा मा वाचा ज्ञान केवल छे, बीजू काई नथी। વાચા જ્ઞાન છોડી દો એટલે બાકી ઝીરો છે। અને એ બધાનું મૂળ, આ બધા દોષનું મૂળ દેહમાં રહેલો મૂર્છા ભાવ, જાણે અજાણીએ કહેવાતા જ્ઞાનીને પણ ભાન ભૂલાવી દે છે એનો દેહભાવ છે। આ દેહભાવ કેમ તૂટે, આ દેહભાવ કેમ છૂટે, આ દેહભાવની મૂર્છા કેમ ટળે, એવી કઈ અદભુત વિચારણા કરવી જોઈએ કે આ શરીર પ્રત્યેની સામાન્ય પ્રીતિ છે એ પ્રીતિ પણ તૂટી જાય અને શરીર પ્રત્યે જે કાંઈ અનંત કાળથી આ જીવને જે મૂર્છા ભાવ જાગ્યો છે એ બળીને ભસ્મીભૂત થઈ જાય। જ્ઞાનીએ એનો અદભુત ઉપાય આપી દીધો કે વિચાર, આ શરીરનું સ્વરૂપ વિચાર તું, આ દેહનું સ્વરૂપ વિચાર, અશુચિ ભાવના એ આ પાંચમી ભાવના આપણે લઈએ, સાતમી આપણે લઈએ છીએ, અશુચિ ભાવના।
ખાણી મૂત્રની મળની રોગ જરા નુનિવાસનું ધામ, કાયા એવી ગણીને માન્યતજીને કર સાર્થક આમ।
કાયાના માનમાં આ જીવ રહેલો છે, અને કાયાના માનમાં છે એટલે ફરે છે ગુમાનમાં। મળ અને મૂત્રની ખાણરૂપ, રોગ અને વૃદ્ધતાને રહેવાના ધામના જેવી કાયાને ગણીને હે ચૈતન્ય, તેનું મિથ્યા માન ત્યાગ કરીને તું તારા મનુષ્ય દેહને સફળ કર। જ્ઞાની વાત કરે છે, દેહ કેવો છે વર્ણન આપે છે। એક એક ભાવ જ્ઞાનીએ આપેલો છે, આમાં વિચારીએ ત્યારે આ દેહ પ્રત્યેનો મૂર્છા જરાય નહીં રહે, જરા પણ પ્રીતિ નહીં રહે। જ્ઞાનીએ સરખામણી કરી છે કે મદિરા ગાળવાનું વાસણ જેવો આ દેહ છે, ઘડો છે માટીનો, એ માટીના ઘડાને કાણા છે, જેમ નવરાત્રિમાં ગરબો હોય ને ગરબાને ચારે બાજુ કાણા હોય, એની અંદર મદિરા ભરી છે, ચારે બાજુથી મદિરા ઝરી રહી છે। એ આ દેહ તો મદિરાના કુંભ જેવો છે, મદિરાના કુંભમાં મદિરા ગાળવા છિદ્રો પાડેલા હોય છે કે જેથી કરીને એમાં જે આથો નાખ્યો હોય ને, જેનો આ દારૂ બનાવવાનો હોય એનો આથો નાખે, અને એ દારૂ પછી આથામાંથી આશ્રવ થઈ થઈ અને ટીપે ટીપે આવે, એ ટોપ ક્વોલિટીનો બને। શેમ્પેન કે છે ને, આ રમ ને શેમ્પેન ને ઘણી ઘણી આવે છે, એ બધો કેવી રીતે બને અહીં કઈક એવી છે તો ખરી, એવી અહીંયા જોવાની કઈક સ્થાન છે, આટલામાં કઈક વાઇનરી શું કે છે એનું, હા તો કે છે એમ આ દેહમાં પણ અનેક છિદ્રો છે। મદિરાના ભાજનમાંથી છિદ્રો વાટે મદિરા બહાર ગળાતા તેના જરા પણ સંગથી તે ભાજન અપવિત્ર થાય છે। જેમ એ અપવિત્ર થાય મદિરાથી વાસણ, એમ આ દેહમાંથી જુદા જુદા છિદ્ર વાટે મળ મૂત્ર પરસેવો રુધિર વીર્ય પરુ આદિ અપવિત્ર વસ્તુઓ જરી રહી છે, તે દેહને અપવિત્ર કરી રહી છે। જેમ મદિરા એના વાસણને અપવિત્ર કરી રહી છે, પછી વાસણને કોઈ સ્પર્શે નહીં, એ વાસણને કોઈ સૂંઘે નહીં, એમ આ મદિરાનું વાસણ જેમ પવિત્ર માટીથી બહાર ઘસ્યા છતાં, પવિત્ર ગંગા નદીના જળથી ધોયા છતાં પવિત્ર થઈ શકતું નથી, એમ દેહધારીઓનો આ દેહ પણ જે સુગ આવે એવા હાડ ચર્મ માંસ રક્ત મૂત્ર મળ શુક્રનું સ્થાન છે, અને જેના છિદ્રો દ્વારા અનેક અશુચિમય પરિસ્વેદ મૂત્ર આદિ પદાર્થો વહી રહ્યા છે તે પવિત્ર માટીથી ઘસો કે શુદ્ધ ગંગોદકથી ધોવો પણ પવિત્ર થઈ શકતો નથી. તાત્પર્ય એ જ કે એક જ વાર અશુચિ જરી હોય અને ફરી પાછી જરવાની ન હોય તો માટી જળ આદિથી ઘસતા ધોતા મદિરાના વાસણ કે દેહને પવિત્ર કરી શકાય. જો એક જ વાર મલિનતા હોય તો પવિત્ર કરી શકાય. પણ જ્યાં નિરંતર અશુચિ વયા કરતી હોય એવા ભાજનને ફરી ફરી ઘસીએ શુદ્ધ જળથી ધોઈએ તો પણ પવિત્ર થતું નથી. રાત્રિ દિવસ અશુચિ વયા કરે છે જે અશુચિનું સ્થાનક છે એવો આ દેહ છે. આ જ્ઞાનીએ આ દેહની મૂર્છા તોડવા માટે, આ શરીરની પ્રીતિ તોડવા માટે, આ કેવળ હવે જ્ઞાનનો વિષય નથી, વિરાગમાં પ્રવેશ કરવાનો છે. આ તર્ક વિતર્કમાં રોકાવાનું નથી, વૈરાગ્યમાં પ્રવેશ કરવો હશે તો જે દેહનું મિથ્યા અભિમાન, મિથ્યા વાસના અને મિથ્યા પ્રીતિ મૂર્છાના રૂપમાં અનાદિથી લાગુ પડી ગઈ છે, જે દેહમાં ગયો છે એ દેહ વાલો લાગ્યો છે, જે દેહમાં ગયો છે તે દેહ વાલો લાગ્યો છે. ચક્રવર્તીના ભવની અંદર ચક્રવર્તીનો દેહ જેટલો જ વાલો હતો એવો જ ભૂંડના દેહની અંદર પણ ગયો છે ત્યારે એટલો જ વાલો લાગ્યો છે. ભગવાન લખે છે કે ચક્રવર્તીને પણ જેવા એની રાણીઓ સાથેના ભોગ અને વિલાસ વાલા લાગે છે એવા જ ભૂંડ અને ભૂંડળીને પણ વિષય સુખ એવા જ વાલા લાગે છે. કદાચ ચક્રવર્તી કરતા આનો અનુભવ ચડિયાતો હશે. જે દેહ ધારણ કરે છે એ દેહની અંદર એટલી બધી તદ્રુપતા છે, તે જ પ્રકારની વાસનાઓની અંદર આ જીવ એનું આયુષ્ય ત્યાં પૂરું કરે છે. આવું તો નિરંતર ચાલી રહ્યું છે, આનો કોઈ અંત નથી. કેવી સ્થિતિ એની છે, બારે વાટ અને નવે ઘાટ વહેતી આ નીખ, આ તો ગટર છે. પુરુષના શરીરમાં 9 અને સ્ત્રીના શરીરમાં 12 મોટા છિદ્રો વાટે અહોરાત્ર અશુચિ જરી રહી છે. તે શરીરને તું પવિત્ર માને છે તો હે વિનય, હકે તું વિનય કર, વિવેક વાપર. હે વિનય, મને તારો કોઈ નવીન આચાર લાગે છે. અર્થાત આવો આચાર તો મેં જોયો કે સાંભળ્યો નથી, જે પ્રત્યક્ષ અપવિત્રતાનું સ્થાન છે, જેમાંથી નિરંતર અશુચિ વયા કરે છે તેને તું પવિત્ર માને છે પણ એ પવિત્ર નથી એવો તું નિર્ધાર કર. પેલા તો શરીર માટેનો વિચાર કર. આ શરીરના આ દ્વાર છે આંખ છે, કાનના બે દ્વાર છે, આંખના બે છે, આ નાકના બે છે, આ મોઢું છે, આ મળમૂત્રના દ્વાર છે, આમાંથી શું નીકળે છે, નિરંતર શું નીકળે છે? આંખમાંથી આંસુ નીકળે છે. આપણે કહીએ સારું કહેવાય, અમીની ધારા કહીએ, એને છીંક આવે તો મોતી ઝરે છે. શું ધૂળ મોતી ઝરે છે? એ બોલે તો ફૂલડા ઝરે, અરે લાળ ટપકે છે, ફૂલડા રજ ઝરતા આડો રૂમાલ રાખીએ, અને છીંક ખાવું હોય તો ગોડ બ્લેસ યુ, એટલા માટે કે તે નકામાં વાયરસ છોયકા વાતાવરણની અંદર. બળખો કાઢે છે તો શું નીકળે છે? હીરામોતી નીકળે છે. એક બાબત આંખમાંથી નીકળતા, નાકમાંથી નીકળતા, નાકમાંથી મેલ ને ગુંગા ને સેડા નીકળે, બીજું શું નીકળે? કાનમાંથી મેલ નીકળે, બધા સાધનો તો આપણે રાખ્યા છે, રોજ રોજ પહેરવા કરે. તું ગમે એટલી વાર હજારો સળીઓ ખતમ થઈ જશે પણ અંદરથી કોઈ દી કઈ એવું પ્રવાહી નીકળશે આ ગોલ્ડ રસ જેવું કે તું ન્યાલ થઈ જા. આ શરીરને કેટલા કેટલા પ્રકારથી આ 70-70 વર્ષથી રોજ નાઈ ધોઈને નાક સાફ કરતો હોય ને બળખા કાઢતો હોય ને ગળું સાફ કરતો હોય ને બ્રશ કરે ત્યારે ખો ખો કરી કે અડધો કલાક સુધી કોગડા કરતો હોય પણ નીકળે શું અંદરથી? એક આ દ્વાર ખુલ્લા છે, જે આ શરીરના જે દ્વાર ખુલ્લા છે એમાંથી ક્યારે કોઈ એવો અમૂલ્ય પદાર્થ નીકળો કે જે બજારમાં જેને વેચાય? જ્ઞાનીઓ કહે છે, હે જીવ વિચાર તો કર, જે દેહમાં પ્રીતિ માને છે તે દેહની અંદર આ મદિરાના વાસણ જેવા આવા છિદ્રો છે અને આ છિદ્રોમાંથી નિરંતર શું નીકળે છે, આ શેનું ઉત્પત્તિનું સ્થાન છે, આમાં શું પેદા થાય છે? કેમ કે જે પેદા થાય નીકળે છે ને, તો ઉત્પત્તિ શું થાય છે? અને દરેક દ્વારેથી નીકળતા પદાર્થનો વિચાર કર તો એને સ્પર્શ કરવા જેવો પણ નથી, સૂંઘવા જેવો પણ નથી, એના ઉપર કોઈ પ્રકારનું અભિમાન કરવા જેવું નથી. અરે આ દેહ આ જ પ્રકારનું એનું સ્વરૂપ છે, ગળતા જામ જેવો આ દેહ. જ્ઞાનીએ બીજી ઉપમા આપી દીધી કે આ તો ઉકેળા જેવો છે. ઉકરડો કદી શુદ્ધ થાય ખરો? ઉકેરડો કદી શુદ્ધ થાય ખરો? ન જ થાય. કેમ કે ત્યાં નિરંતર ખાતર અને કચરો રહ્યા કરે છે. એક વખતનો કચરો જ્યાં ન ઉપડ્યો ત્યાં બીજો આવી પડે છે, તેમ આ શરીર પણ કચરાના ઉકરડા જેવું છે. ત્યાં નિરંતર મળ રહે છે, એક વખતનો મળ દૂર થાય હજી ઓછો થતો નથી, ત્યાં બીજો આવીને ઉપજે છે. એક વખતનો પરસેવો મેલ આદિ જ્યાં હજી જળથી ધોયા નથી, એટલામાં નવો પરસેવો રે નવા મળ જામે છે. આમ નિરંતર જેમાંથી મળ વહે છે એવું અશુચિનું સ્થાનક દેહ છતાં તેને સ્નાન વડે પવિત્ર થયેલું ગણનારા, તેના ઉપર ચંદનાદિ વિલેપનારા, આ જ્ઞાનીઓની ભાષા છે, ચંદનાદિ વિલેપ આપણે પફ પાવડર લગાવનારા, અને તેને પવિત્ર ગણીને તે પર પ્રીતિ અને મૂર્છા રાખનારા જીવો ખરેખર મૂઢ છે. જ્ઞાની કહે છે, શું વાત કરવી આ જગતના જીવોની. એક કહે છે, એને દેહનું સ્વરૂપ ઓળખાયું નથી ત્યાં સુધી એ તો આ કેવા મૂર્ખ જેવા છે. પરમ કૃપાળુ દેવે ઉપદેશ છાયાની અંદર આંખ બહારની અંદર વાત મૂકી છે થોડી આ દેહની. દેહ કેવો છે? રેતીના ઘર જેવો સમજાય છે ને, રેતીનું ઘર, મસાણની મઢી જેવો, પર્વતની ગુફાની માફક દેહમાં અંધારું છે, ચામડીને લીધે દેહ ઉપરથી રૂપાળો લાગે છે, દેહ અવગુણની ઓરડી, માયા અને મેલને રહેવાનું ઠેકાણું છે. અવગુણની ઓરડી, માયા અને મેલને રહેવાનું ઠેકાણું છે. દેહમાં પ્રેમ રાખવાથી જીવ રખડ્યો છે, તે દેહ અનિત્ય છે, બદફેલની ખાણ છે, તે દેહ બદફેલની ખાણ છે. કારણ કે બદફેલ વાળી વસ્તુ આમાંથી નીકળા જ કરે, એ 25 વર્ષ જીવે તો 25 વર્ષ સુધી, 50 વર્ષ સુધી જીવે તો 50 વર્ષ સુધી, પોણો હો વર્ષ સુધી જીવે તો પોણો હો વર્ષ, અને હો વર્ષ જીવે તો કઈ હિંમત પછી હોનો ન થઈ જાય અંદર. બહુ ભાગશાળી, બહુ ભાગશાળી, એ ભાગશાળીની આંખમાંથી આહુડા જ આવે, બીજું ન આવે કઈ. એના નાકમાંથી મેલ જ નીકળે, એના કાનમાંથી પણ મેલ જ નીકળે, અને જેમ ઉંમર વધે એમ બળખા ને કફ વધારે નીકળે, વાસણ ભરાઈ જાય, હોય એ નીકળે. અને આ તો ખાણ છે, ખાણ છે એટલે કદી ખૂટે નહીં એવી, આ ખાણને જ્યારે બાળી આવે ત્યારે જ પદાર્થ શાંત થાય એમાંથી નીકળતા, ત્યાં સુધી આ અશુચિ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. બદફેલની ખાણ છે, તેમાં મોહ રાખવાથી જીવ ચારે ગતિમાં રજડે છે. કેવા રજડે છે? ઘાણીના બળદની માફક. આંખે પાટો બાંધે છે, તેને ચાલવાના માર્ગમાં સંકળાઈ રહેવું પડે છે. આંખે પાટો બાંધે અને ઓળખ બળદિયાને ચલાવે પછી, પણ બિચારો કેટલું ચાલે, જરા કામ જરા મુક્તતા લેવા જાય તો ઓલું એની પાડી એને પગમાં વાયગા કરે, છોલાઈ જાય ચાલતા ચાલતા, અને છતાંય અંત આવે નહીં. અને આંખનો પાટો ખોલે ત્યારે એમ થયું કે આટલું છોલાણું વાયગું કર્યું પણ હું ક્યાંક બીજે પહોંચ્યો હોઈશ, પણ ઈ નહીં, ઓલો ઘાંચી ઉભો છે એની સામે ખોટી લઈને. એમ આ જીવની દશા છે, માર્ગમાં સંકળાઈ રહેવું પડે છે. લાકડીનો માર ખાય છે, કેમ કે હાલવામાં આવે આળસ કરે છે. એને એમ થઈ ગયું કે હું તો આ માલિકથી ક્યાંય દૂર નીકળી ગયો, હવે મારે માલિકની શું ચિંતા, આટલું બધું ચાલ્યો એટલે ક્યાંય ગયો હોઈશ, એટલે લે વિહમો ખાવ. એ વિહમો ખાવા જાય છે ત્યાં પાછો ઓલો તો ઉભો જ હોય છે. તો એને એમ થયું કે આટલું ચાલ્યા પછી પાછો આ તો અહીંયા નહીં, નજીક ઉભો છે, માથે જ ઉભો છે ચાબુક લઈને. તો કે છે લાકડીનો માર ખાય છે, ચારે બાજુ ફર્યા કરવું પડે છે, છૂટવાનું મન થાય પણ છૂટી શકાય નહીં. જીવો આ જીવનું પરિભ્રમણનું ચક્કર. આ જ્ઞાનીઓ કેવી ભાષામાં આપણને સમજાવે છે કે ઘાણીના બળદની માફક આ ચાર ગતિમાં પડ્યો છું, છૂટવાનું મન થાય છે તો છૂટાતું નથી. ભૂખ્યા તરસ્યાનું કહેવાય નહીં, ભૂખ લાગે તરસ લાગે કોને કહેવું. શ્વાસોશ્વાસ નિરાતે લેવાય નહીં, શ્વાસ ન લઈ શકાય, કેમ કે શ્વાસ નિરાતે લેવો હોય તો જરા હાસકોરો કરીને બેસવું પડે. ઉભે ઉભો અધર શ્વાસે છું, ભાઈ બેહવાનું તો મને કે, શું કામ કે બેહું તો જરા મારો શ્વાસ બેહે. આ ઘાંચીના બળદને એને શ્વાસોશ્વાસ પણ ઓલો લેવા દે નહીં, કારણ કે એની પાસેથી તો એને આ તેલ કઢાવવું છે. તેને તેની પેઠે આ જીવ પરાધીન છે. જે સંસારમાં પ્રીતિ કરે છે તે આવા પ્રકારનું દુઃખ સહન કરે છે. જેને આ પરિભ્રમણ ભવની પ્રીતિ લાગે છે, જ્ઞાનીઓ કહે છે આવા પ્રકારનું દુઃખ છે આ દેહ. એને જ્ઞાનીએ કહ્યું છે, સંસ્કૃતના વાક શ્લોક છે, અર્થ આપણે વિચારીએ કે કર્પૂર ચંદન બરાસ ગોરોચન અત્તર આદિ સુગંધી વસ્તુઓનો લસણ ઉપર ગમે તેટલો લેપ કરો, પણ લસણ પોતાનો સ્વભાવ છોડી સુગંધને ગ્રહણ કરે નહીં. આ સમજાય? શાકમાં અનેક પ્રકારની સામગ્રી નાખી હોય અને એક લસણની કળી નાખી હોય તો કેનો ધમધમાટ આવે? પણ ભાઈ બીજું ઘણું નાખ્યું છે, બીજું ઘણું છે, પણ કે છે કે લસણ ક્યારેય આ એકેય પદાર્થની સુગંધને ગ્રહણ કરે નહીં, એવી એની દુર્ગંધી છે, એવી એની દુર્ગંધી છે, એવી એની વાસ છે. તેમ આ શરીરને વિવિધ પ્રકારના તેલ મર્દન કરો, અભ્યંગ કરો, શણગારો, ખવડાવી પીવડાવીને પુષ્ટ કરો તો પણ તે પોતાની દુર્ગંધ છોડે નહીં. કેટલા શેમ્પૂ આપણે ખાલી કર્યા હશે બોટલ, કેટલા સાબુ ઘસાઈ ગયા હશે, કેટલા પ્રકારના શૃંગારના કોસ્મેટિક્સ એનો કદાચ કોક વાર ટોટલ તો કરીએ આપણે, કે કેટલા વપરાયા હશે, છતાં એક અડધો દી ક્યાંક નાઈ નહીં અથવા ક્યાંક પ્રવાસમાં ગયા હોય તો કેવું લાગે શરીર? આહા, શરીર અસ્વચ્છ થઈ ગયું છે, ગમતું નથી, ગંધાય છે, કંઈક પસીનો થઈ ગયો છે, મને તો આમ કંઈક આમ અસ્વસ્થ, હવે તો નાઈ લઉં, શાવર લઉં ને તો મને નિરાત થાય. આ શાવર કેટલી વાર લીધો તો આનું કઈ ઠેકાણે પડ્યું? ન પડે. જ્ઞાની કે છે, ભાઈ આ શરીર ઉપર સુગંધી છાંટો, ચંદનનો લેપ કરો, તેને શણગારો, ખવડાવો અને માનો કે હવે એ સારું થયું, રૂડું થયું, પવિત્ર થયું. પણ એ માનવા જેવું નથી, એવો ભરોસો રાખવા જેવો નથી, કારણ કે એ કૃત્રિમ પવિત્રતાના સાધનથી પોતાની અપવિત્રતા એ છોડે એમ નથી. તન તું ગણે છે તારું, તે નથી તારું રે, સંભાળીને રાખ્યું સાજું, તોલવાડું કીધું તાજું, ખવડાવીને ખાટું ખારું રે, સંસારીયામાં તન નથી તારું રે. જ્યારે એ રોગી જણાશે મુકવાનું મન થાશે, જ્યારે એ રોગી જણાશે મુકવાનું મન થાશે, અતિશે થશે અકારુ રે, સંસારે આમાં તન નથી તારું રે. જ્ઞાની તો એક બીજો ઉપમા આપે છે કે આ શરીરની મહત્તા જોઈ કેવી છે, કે ઊંચા પ્રકારના પવિત્ર પદાર્થો પણ આ અપવિત્ર શરીરનો સંસર્ગ પામતા એકદમ અપવિત્ર થઈ જાય છે. ભલે ઊંચી જાતના ચંદનનું વિલેપન શરીરને કરો, પણ થોડા જ વખતમાં એ સુગંધ રહિત દુર્ગંધપણાને ભજે છે. રૂડા રૂડા ભાત ભાતના સ્વાદિષ્ટ સુગંધી અસન પાન વડે આ દેહને પોષો, પણ તે ખાનપાન થોડા કાળની અંદર નરક મૂત્ર રૂપે પરિણમે છે. આવો એનો અસુચિમય સ્વભાવ છે. આ શરીરના સંગમાં જે આવ્યું એ શું બની જાય? જે આવ્યું હોય ગમે તેવા સારામાં સારા બહુ કિંમતી કોસ્ટલી મટીરિયલ્સ આ શરીર ઉપર લગાવ્યા હોય એ કેવા બની જાય? એ મેલના રૂપમાં બની જાય. એ પાવડર કેવો થઈ જાય? મેલ. એ ક્રીમ શું પરિણામે? મેલ. ગમે તેવા ઉત્કૃષ્ટ દુનિયાની પદાર્થની સામગ્રી આ શરીરની અંદર લીધી હોય, કે કેસર, એવી એલાયચી, આવા સુગંધી પદાર્થોથી ભાત ભાતની વાનગીઓ, મીઠાઈઓ બધી બનાવી હોય અને આ શરીરમાં જાય તો એનું પરિણામ શું આવે? મળ અને વિષ્ઠા. કે આટલી આટલી દ્રવ્ય, એટલે કે આના સંગમાં જે આવ્યું એ અજ્ઞો. દુનિયાના બધા પદાર્થો સરસ છે, બાટલીમાં સરસ લાગે, રસોડાના કિચનની અંદર બોટલમાં સરસ છે, પણ જેવા એની અંદર નાખ્યા ને એને શરીરનો સંગ થયો એટલે શું થયું? ગયા કામથી. બીજેથી મળના રૂપમાં, મૂત્રના રૂપમાં, નરકના રૂપમાં, વિષ્ટાના રૂપમાં. અરે કે છે આવું કેવી સમાર્થ, આ શરીરનો સ્વભાવ કેવો છે? તો કે એ તો અસુચિ સારી રે. કેવા પાન તંબુલ ફર્સ્ટ ક્લાસ મુખવાસના ખાધા હોય અને મુખવાસના પાન ખાધા હોય ને બધા ગયા હોય, પાછી શરીર શું થાય? બીજે દી હવારના પરમાં કોલગેટ ગોતવા જવું પડે. લાવો કંઈક આના સંગમાં આવે એને પણ એ અપવિત્ર બનાવી નાખે છે. જ્ઞાનીઓ કહે છે કે શુક્ર અને સૌણિતના વિવર્તન છે આ દેહને. તું એનું સ્વરૂપ તો સમજ કે દેહનું સાચું સ્વરૂપ શું છે. તો કે છે પૂદગલ જે કહ્યો હતો ને એમ આ શુક્ર અને સૌણિત એનું વિવર્તન. અહો આ શરીર તો શુક્ર અને સૌણિતનું વિવર્તન છે. પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાવબોધની અંદર શરીર ઉપરનું એક રચના આપી છે, એટલી બધી એની ઓળખ આપી છે.
જનની રુધિર સહ વીર્ય પિતાનું બીજ જો, ગર્ભ વિશે આહાર પ્રથમ આ જીવનો રેલો, ગંદા સ્થાને શરીર રચે એ ચીજ જો, પ્રવાહી પર પોટો પહેલો ત્યાં બન્યો રેલો, કાળ જતા તે માંસ પેશી રૂપ થાય જો, શિર કર ચરણ તણા અંકુર ત્યાં ફૂટે તારેલો, ઇન્દ્રિય રચના આપો આપ રચાય જો, આંખ કાન નાકાદી અવયવ ઉગતા રેલો, જનની જઠરે રસ ઝરતો પીવાય જો, કૃમિગણ સહ એ કેદ દસાલ્યો ચિંત વીરેલો, અતિ અંધારે જીવ ઘણો પીડાય જો, દશા પરાધીન નવ મહિના સુધી ભોગવીરે લો, પ્રસવ કાલ પણ નિજ પર પીડા રૂપ જો, માતાની પણ ઘાત ગઈ જન્માન તારે લો, સંકોચિત દ્વારે નીકળતા દુઃખ જો, ગર્ભ કેદ થી અનંત ગણું બુદ્ધ જાણતા રેલો.
શું વાત કરવી, પિતાના શુક્ર માતાના સૌણિત થી આણે આહાર લઈ અને રચના કરી, એમાં જ માંસપેશીઓ એની ભરણી, એમાં જ એની ઇન્દ્રિયોની રચના થઈ, આંખ નાક કાવના અવયવ ઉગ્યા અને જનીના જઠરમાંથી નીકળતો રસ પીપી અને આ શરીરની રચના કરી અને પૂર્ણ થયો નવ માસે શરીરની આ પાંચેય ઇન્દ્રિયો બંધાણી, ત્યારે એ સંકુચિત દ્વારથી બહાર આવ્યો અને જગતના જીવો પણ કહે છે કે માની ઘાત ગઈ, હારું થયું માં બચી ગઈ.